આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
નમસ્કાર મિત્રો, હવે સમય છે વાર્તાનો, અને આજે આપણે જોઈશું એક છોકરી જેનું નામ છે લલિતા. 8 વર્ષની લલિતાને તેના પિતાએ જ્યારે પોતાની શાકભાજીની વાડીમાંથી જમીનનો એક ટુકડો પાવડા કોદાળી વડે ઠીક કરી કાઢી આપ્યો ત્યારે તેના આનંદની સીમા ન રહી. તેની 14 વર્ષની મોટી બહેન સુલોચનાએ લલિતાને મદદ કરવાનું સ્વીકારી લીધું. બંને બહેનોએ ટમેટા, કે જે લલિતાનું મનપસંદ શાક હતું, તેને વાવવાનું નક્કી કર્યું. ટમેટા વાવ્યા પછી ક્યારાની આજુબાજુ ખસખસ, બીજા છોડ તથા વેલા શોભા માટે વાવવામાં આવ્યા. ઉનાળો આવ્યો અને લલિતાને જરાય ફુરસદ ન રહી. પોતાની વાડીની તે ખૂબ જ ધ્યાનથી સંભાળ લેતી હતી. નકામા છોડ અને ઝાંખરાને તેણે ખોદી નાખ્યા. પોતાના છોડવાઓને જીવાત ન લાગે તેની સંભાળ તે હંમેશા રાખતી. રોજ રાત્રે નિયમિતપણે તે છોડવાઓને પાણી પાતી. આમ આખરે લલિતાનો બગીચો ફૂલોથી ઉભરાઈ ગયો. લલિતાની આટલી બધી સંભાળ છતાં ટમેટાના છોડ પૂરેપૂરા વિકસ્યા ન હતા. પરંતુ બધામાં એક છોડ જુદો જ તરી આવતો હતો. તેનો વિકાસ ધ્યાન ખેંચે તેવો થયો હતો. તેના પર નાના નાના ટમેટા બેઠા. શ્રાવણ મહિનાથી સુલોચના અને લલિતાની નજર એક મોટા ગોળ મટોળ ટમેટા પર હતી. ધીરે ધીરે તે એટલું મોટું દેખાવા લાગ્યું કે તેનું જીવન 2 રતલ જેટલું હશે એમ લાગે. એક દિવસ લલિતાના ભાઈએ કહ્યું, મારા મરઘાને હું જિલ્લા પ્રદર્શનમાં લઈ જવાનો છું. મને ખાતરી છે કે તે પહેલું ઇનામ જીતી જશે. તરત જ લલિતાને તેના મોટા ટમેટાનો ખ્યાલ આવ્યો. તે સુલોચના પાસે દોડી ગઈ અને પૂછ્યું, બેન, ટમેટાને પ્રદર્શનમાં લઈ જવાય કે નહીં? કેમ નહીં, સૌથી મોટા અને દેખાવડા ટમેટાની ઇનામ મળે છે. તું તારું પેલું મોટું ગોળ મટોળ ટમેટું ત્યાં કેમ નથી લઈ જતી? શું હું પણ પ્રદર્શનમાં ભાગ લઈ શકીશ? લલિતાએ તાળી પાડી અને નાચવા લાગી. લલિતા, શા માટે તું ભાગ ન લે? જેમણે તારું ટમેટું જોયું છે તે બધાએ તેના ખૂબ વખાણ કર્યા છે. આટલું મોટું ટમેટું મેં ક્યાંય જોયું નથી. જિલ્લા પ્રદર્શન એટલે બાળકો માટે સારા કપડાં પહેરીને મહાલવાનો દિવસ. દરેક બાળક પોતાની ખાસ ચીજ લઈને પ્રદર્શનમાં હાજર થઈ જાય. સુલોચનાએ કહ્યું, લલિતા, તું આ માટે બાપુજીને કે કોઈને વાત કરતી નહીં. વિજેતા તરીકે જ્યારે તારું નામ બોલાય ત્યારે મંચ પર જઈને તારું ઇનામ મેળવજે. પછી બધાને કેટલી બધી નવાઈ લાગશે. લલિતા સુલોચનાની વાત સાથે સહમત થઈ ગઈ અને તે બપોરે સુલોચનાએ એક કાર્ડ પર લખ્યું, લલિતાએ વાવેલું ટમેટું, ઉંમર વર્ષ 8. લલિતાને કાર્ડનું લખાણ વાંચીને હસવું આવી ગયું અને તે બોલી, તે લોકો ટમેટાની ઉંમર 8 વર્ષ ન સમજે તો સારું. સુલોચનાએ પ્રદર્શનમાં જવાનો કાર્યક્રમ સમજાવતા કહ્યું, આપણે બાપુજીના ગયા પછી નીકળીશું, તેથી ટમેટાની વાત કોઈ નહીં જાણે. પ્રદર્શનનું મેદાન કંઈ એટલું દૂર નથી કે આપણને એકલા બસમાં જતા કંઈ મુશ્કેલી પડે. પ્રદર્શનનો દિવસ આવી ગયો. લલિતા અને સુલોચનાનું ટમેટું લેવા બગીચામાં ગયા, પણ ત્યાં ટમેટું ન હતું. લલિતાએ વાંકા વળીને જમીન પર ટમેટાને શોધવાનો પ્રયત્ન કર્યો અને રડી પડતા બોલી, બહેન, નક્કી કોઈ મારા સુંદર ટમેટાને ચોરી ગયું. આખે રસ્તે બસમાં લલિતા રડતી રહી. તેનો બધો જ આનંદ ચાલ્યો ગયો. ગમગીન સુલોચનાએ લલિતાને શાંત રાખવાનો બંને તેટલો પ્રયત્ન કર્યો. પ્રદર્શનમાં મેદાનમાં આવી બંને બહેનોએ સૌ પ્રથમ જ્યાં પશુ પંખીઓને રાખ્યા હતા એ વિભાગ જોયો. ફરતી ફરતી બંને બહેનો શાકભાજીવાળા વિભાગમાં આવી પહોંચી. અહીં આવતા જ લલિતાની નજર એક મોટા અને ગોળ મટોળ ટમેટા પર પડી. તરત જ તેને ઓળખી ગઈ. તેણે સુલોચનાને કહ્યું, જો બહેન, ત્યાં પેલું જે દેખાય છે તે મારું ટમેટું છે. નિર્ણાયકો મંચ પર ગોઠવાઈ ગયા અને સૌ પોતપોતાની જગ્યા પર આવીને બેસી ગયા. લલિતા અને સુલોચનાએ તેમના બાપુજી પાસે બેઠક મેળવી લીધી. એક નિર્ણાયકે લલિતાનું ટમેટું હાથમાં લેતા કહ્યું, આટલું મોટું અને સુંદર ટમેટું આ પહેલાં મેં ક્યારેય જોયું નથી. ખરેખર આ ટમેટાને ઉગાડનાર ધન્યવાદને પાત્ર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટમેટું ઉગાડનાર એક 8 વર્ષની બાલિકા છે. તેનું નામ છે કુમારી લલિતા. તાળીઓના ગડગડાટમાં વિજય લલિતા સહેજ મૂંઝાઈ અને ગભરાઈ ગઈ. પછી માર્ક કરતી તે મંચ પર પહોંચી અને વાદળી પટ્ટી મેળવ્યા બાદ નિર્ણાયકો તરફ અને પછી પ્રેક્ષકો તરફ નમીને તેણે સૌનું અભિવાદન કર્યું. પોતાની જગ્યા પર આવતા જ્યારે તેના પિતાએ ધન્યવાદ આપ્યા ત્યારે તે બોલી, બાપુજી, આ ટમેટું અહીં કઈ રીતે આવ્યું? બેટી, તને આશ્ચર્યચકિત કરવા માટે જ હું આ ટમેટાને પ્રદર્શનમાં લાવ્યો હતો. પણ બાપુજી, મેં અને સુલોચનાએ તમને બધાને આશ્ચર્ય પમાડવા માટે આ ટામેટાને લઈને પાછળથી બસમાં આવવાનું નક્કી કર્યું હતું. નિર્ણાયકને કંઈક કહેવા ઊભા થતા જોઈ પિતા પુત્રી વાત કરતા બંધ થયા. આ સુંદર ટમેટાને કોઈ પણ વ્યક્તિ એક સુંદર નામ આપે એવી મારી ઈચ્છા છે, નિર્ણાયકે કહ્યું. તરત જ લલિતાના પિતા ઊભા થયા અને બોલ્યા, મારું એવું સૂચન છે કે આ ટમેટાને આપણે મહાન આશ્ચર્યના નામે ઓળખીએ. કુટુંબના બધા સભ્યો હસી પડ્યા, કેમ કે તેઓને માટે આ એક ઘણી જ આનંદની ઘડી હતી. તો મિત્રો, તમને આ વાર્તાથી શું બોધ મળે છે? આ નીતિ કથાથી તમને શું શીખવાનું મળે છે? એક વસ્તુ તમે આજે શીખી શકો છો કે તમારી ઉંમર જે કંઈ પણ હોય, પણ જો તમારા મનમાં દ્રઢ નિશ્ચય હોય તો તમે આ દુનિયામાં કંઈ પણ કરી શકો. આવી રીતે જ અમારી વાર્તાઓ સાંભળતા રહો અને એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયોના આ અંકને એક વિજય બનાવો.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તારો છું ઓ ક્રિસ્માનું તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ આવું હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ, જાતે મૂળવાન રાખવાયું, મુજને અર્પિત કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ, તારી મરજી મુજ થાય, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, ઘડી ભર જો હું મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે, જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જે મિત્રો મળે, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, સમજી શકું ના ઊંડો પ્યાર, જ્યાં લગા જગમાં છે બસ, જોઈ શકીશ હું તારો હર્ષ પાર, જ્યારે આવેશ તારી પાસ, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન રાખવાયું.
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
આ સમયે અમે તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરીએ છીએ. હું રાજુ ગાવિત આજે દેવનું વચન તમારા સુધી પહોંચાડનાર. આજે આપણે શીખીએ કે પ્રભુ આ જગતની અંદર ખોવાયેલાની શોધ કરવા માટે આવ્યા હતા. લોક તેના 15મો અધ્યાય 11-32 સુધી આપણને એવું જોવા મળે છે કે ખોવાયેલો ઘેટું અને ખોવાયેલો નાનો તથા ખોવાયેલા પુત્રો આ સર્વ વિશે દેવના મનમાં કેટલો મહાન પ્રેમ છે એ બતાવે છે. જો કે તેઓના પાસેથી ભટકી જાય છે તો પણ દેવ તેઓને તેઓની ખરાબ પરિસ્થિતિમાં મૂકી દેતો નથી. કેટલાક લોકોએ એક સમયે દેવના પ્રેમનો અનુભવ કર્યો, દેવને ઓળખ્યો, પરંતુ લોક આજે લાલચની અંદર સપડાઈને શૈતાનના હાથમાં તેઓ ફસાઈ ગયા હશે. આવા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તેના રાજ્યની અંદર લઈ જવા માટે, આજે ખોવાયેલા લોકોને શોધવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. આપણને આ ઉદાહરણની અંદર જોવા મળે છે, આ દાખલામાં એવું જોવા મળે છે, એક મનુષ્યને બે દીકરા હતા. તેમાંથી નાનાએ બાપને છોડીને જવાનો નિર્ણય લીધો. તેણે તેના માલ મિલકતનો ભાગ લીધો ને દૂર દેશમાં ગયો, પોતાની પૂંજી પૂરી કરી નાખી અને તંગી પડવા લાગી. ત્યારે તેણે પોતાના બાપને યાદ આવી અને ઘરે જવા નીકળ્યો. તે દૂર હતો એટલામાં બાપે દડીને તેને ગલે લગાવ્યો. જ્યારે તે દીકરો ઘરેથી દૂર જવા નીકળ્યો ત્યારે તેને ઘરના માણસની યાદ આવી નહીં. જ્યારે તે ઘરેથી બહાર નીકળ્યો ત્યારે તેના મનમાં આનંદ એટલો હતો કે તેની સંપત્તિ, તેના કેવા મિત્ર હશે અને કઈ જગ્યાએ જઈને કેવી રીતે હું રહી શકું અને આ દુનિયાના આનંદને હું લૂંટી શકું, એવી રીતે તેના મનની અંદર હંમેશા આનંદ હતો. જ્યારે તે બહાર હતો ત્યારે તેને તેના ઘરની યાદ આવી નહીં અને તેને થોડો પણ યાદ નહીં આવ્યો કે મારા ઘરની અંદર રહેતા દરેક વ્યક્તિ કેટલા દુઃખી હશે. આજે આ જગતની અંદર આપણે જીવીએ છીએ ત્યારે પ્રભુથી જ્યારે આપણે દૂર જઈએ છીએ ત્યારે આપણી પરિસ્થિતિ એવી જ થઈ છે કે આપણે દુનિયાની અંદર દરેક જગ્યાએ આપણને આનંદ મળતો હશે, દરેક જગ્યાએ આપણે એક મોજ મજાની અંદર, મિજબાનીની અંદર, સારી જગ્યામાં આપણો મન જવા માટે માગતો હોય. પરંતુ આજે આ દુનિયાનો આનંદ થોડા સમયના માટે છે. એટલા માટે આ એક દીકરા પરથી આપણને ઘણો શીખવા મળે છે કે મોજ મજા કરવા નીકળ્યો ત્યારે તેને મનમાં પણ વિચાર કર્યો નહીં કે મારા બાપને કેટલો દુઃખ થયો હશે. ત્યારે તે સાથીઓની સંગાતમાં નાચવાનું અને એક સ્ત્રીઓની સંગાતમાં આનંદ માનવામાં હતો. ત્યારે તેના ઘરમાં કેટલા માણસો દુઃખી નિરાશાની અંદર હતા તેણે થોડો પણ વિચાર આવ્યો નહીં. જ્યારે તે દેશની અંદર દુકાળ થયો ત્યારે તે દીકરાને પોતાના બાપના ઘરમાંથી સારી પરિસ્થિતિ યાદ આવી અને રમની અંદર લખવામાં આવ્યો છે 7મો અધ્યાય અને 24માં, હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે. આના જેવી પરિસ્થિતિ તેની થઈ ગઈ. તેને પોતાના પગોને ઘર તરફ ફરાવ્યા અને તે તંગાશ અને તે દુકાળથી તે છુટકારો પામવા માગતો હતો ને ઘરનો રસ્તો પકડ્યો. અશક્તપણામાં ને ભૂખથી તે વ્યકુળપણામાં થઈને રસ્તે ચાલે છે. તેના અંગમાંથી જામો ફાટેલો અને તેના પગમાં ચપ્પલ નહીં હતા. આવી પરિસ્થિતિને લીધે તેનો ગર્વ નષ્ટ થઈ ગયો અને જ્યારે તેની સંપત્તિ પૂરી થઈ ગઈ ત્યારે તેના મિત્રો તેને મળવા પણ નહીં આવ્યા. તેની મુલાકાતને લીધી અને તેને ખાવાનો અન્ન પણ નહીં આપ્યો. એક સમયે જ્યાં માલિકનો દીકરો તે કહેવાતો હતો ત્યાં એક નકરની જગ્યા માગવા માટે તે પોતાના ઘર તરફ ફર્યો અને એક પોતાના બાપ પર આશા રાખીને આવે છે કે બાપ મારો સ્વીકાર કરશે અને હું બાપની પાસે જઈશ. એવી રીતે દીકરો પોતાના એક મનની અંદર રુદન તથા શોક લઈને આવે છે. આ જગતની અંદર ઘણા લોકો છે આજે તેઓને શૈતાને બાંધી નાખ્યા છે, શૈતાને તેઓના પરિસ્થિતિની અંદર ગૂંચવી નાખ્યા છે. ત્યારે આપણે આવા લોકો માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ તેઓને આ શૈતાનના હાથમાંથી કાઢે અને એક પોતાના રાજ્યને માટે તેઓને તૈયાર કરે. અને જ્યારે આ દીકરાએ પોતાના બાપના ઘર તરફ નીકળ્યો ત્યારે બાપે એક ખુશીથી તેનો સ્વીકાર કર્યો અને એક તેનો ગળે લગાવીને તેને એક મીઠા હુડકાથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. યશયા તેનો 44:22 લખવામાં આવ્યો, મેં તારા પાપોને ભૂસી નાખ્યા છે. ત્યારે દીકરો ઘરના થોડા અંતરમાં છે તો જ તેના બાપે તેને દીઠો. પ્રેમની દૃષ્ટિ ઘણી તીક્ષ્ણ હોય છે. કેટલાક વર્ષોમાં દીકરે પાપ તથા મજમજા તથા સગળો ઉડાવી નાખી હશે, પણ બાપ તેને ભૂલી જતો નથી. તેના બાપને તેના પર દયા આવી ને દળીને તેને તેની ચુમ્મીઓ લીધી અને તેને સારા કપડાં આપીને તેનું સ્વાગત કરાયું. પગમાં જડા પહેરાવ્યો, હાથમાં વીંટી પહેરાવી બહાર જ્યારે મિજબાની આપતો ત્યારે પણ તેનું એવું સ્વાગત કરવામાં આવ્યો નહીં હતો. પણ બાપે જ્યારે તેના વિરોધમાં કામ કર્યો, પરંતુ દીકરો છેલ્લે બાપની પાસે આવ્યો ત્યારે બાપે ખુશીથી તેનું સ્વાગત કર્યો અને તેના સર્વ પાપ માફ કર્યા. જ્યારે આપણે કંઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ પાપથી ફરે છે અને દેવની પાસે પાછા આવવા માંગે છે ત્યારે દેવના રાજ્યમાં આના જેવો જ આનંદ કરાય છે. જેમ બાપે મિજબાની આપી અને ઘણા લોકોને પોતાના ફરેલા દીકરાનો આનંદ આપ્યો, એવી રીતે દેવના રાજ્યની અંદર દૂતોને પણ આનંદ થાય છે. સ્વર્ગીય બાપના સારાવાના આજે આપણા માટે મૂક્યા છે અને આ સારાવાનાનો આપણે એક આનંદ ઉઠાવીએ અને પ્રભુથી આપણે હંમેશા તેના માર્ગમાં બની રહીએ અને તેના માર્ગમાં આપણે ન ચાલીએ તો આપણને આ દુનિયાની અંદર ઘણા એક દુઃખો, સંકટો, બીમારીઓ, તકલીફોનો સામનો કરવો પડશે. પરંતુ જે પ્રભુના માર્ગમાં છે તે દરેકને પ્રભુ તે એક સારી પરિસ્થિતિમાંથી ચલાવવા માગે છે. હવે આપણને દુનિયાના સર્વ વાણા મળશે, પણ એક દિવસે આપણો આત્મો નાશમાં જશે તે શું કામ. એટલા માટે આપણે પ્રભુથી ભટકી નહીં, વિખૂટા પડીએ નહીં, પરંતુ હંમેશા રાત્રે દહાડે બે રાત્રે કે આ જિંદગીની સફર પૂરી થાય ત્યાં સુધી હંમેશા આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ અને એવું જીવન જીવીએ. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આજ સુધી તમે અમને દરિયા અને પ્રભુ અમારા જીવનની અંદર ચલાવ્યા અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ફરી એકવાર આ જીવનને લઈને ચાલવા માટે તમે અમને મદદ કરો, સહાય કરો. પ્રભુ તમારી કૃપા અમારા પર હંમેશા બની રહે, તમારા માર્ગની અંદર અમારું જીવન હોઈ શકે, તમારું આગમન થાય કે આ પૃથ્વી પર અમે જીવન જીવીને અમારું મૃત્યુ થઈ જાય કે અમે મરણ પામીએ, પરંતુ પ્રભુ તમારું આગમન થાય ત્યાં સુધી અમારો એક વિશ્વાસ તમારા પર હોય એવો જીવન જીવવા માટે મદદ કરો. પ્રાર્થના ઈસુ પ્રભુ અમે તમારા નામમાં માંગીએ છીએ. આમેન.
વાદસ્તમ પાસ રાખ મને પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા સૌનું થામની માય હું હર ખાઉં સા પ્રભુ.
મને તે સ્વીકાર્યો, થામી માય થામી માય હું હરખાઉં સંગા, જાલક પ્રભુ બોલાવે મોત પાર સ્વર્ગી દે સંભળાજે, રોજ તેની છાયા તળે મને તું ચલાવજે, થાંભની માય થાંભની માય હું હરખાઉં સદા, જાલક પ્રભુ બોલાવે મોત પાર સ્વર્ગી દે.
સરનામું હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સનદબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.